અદ્ભુત રીતે ક્ષત્રિયોનો ધર્મ બતાવ્યો છે અને ત્યારબાદ વૈશ્ય લોકોનો પણ ધર્મ બતાવ્યો છે. વણજ વ્યાપારે કરવો, ખેતી કામ કરવું, વ્યાજવટો કરવો એ તમામ વૈશ્યનો ધર્મ બતાવ્યો છે. વ્યાજવટો કરવો, ભક્તજનો વ્યાજવટો કરવો એ ધર્મ છે, યાદ રાખજો. જગતમાં લોકો કદાચ અધર્મ માનતા હશે, પણ ભગવાન શ્રીહરિ બોલે ધર્મ છે. કારણ કે ધનાઢ્ય લોકો કોઈકને વ્યાજે રૂપિયા આપશે ત્યારે ગરીબ લોકો ધંધા બિઝનેસ કરશે ને, અને ગરીબ લોકો ધંધા બિઝનેસ કરશે તો ધનાઢ્ય થશે ને. અમીર લોકો ગરીબને ધન દીરશે જ નહીં, રૂપિયા દીરશે જ નહીં, ધંધા કેમ કરશે? અને ધંધા બિઝનેસ કર્યા વિના ગરીબ એ અમીર કેમ બનશે? માટે વ્યાજે રૂપિયા આપવા એ ધર્મ છે. પણ યાદ રાખજો એની મર્યાદા આવીજી, 1%, 1.5% ન રહી શકાય, કહું તૂટવા મળે ને તો 2%. અને એથી પછી આગળ જવું એ અધર્મ છે, યાદ રહે એ અધર્મ છે. રૂપિયા પ્રાપ્ત થયા પછી માણસને સાન ભાન રહેતું હોતું નથી, પછી તો 3%, 4%, 5% લે છે, પણ એ નરો અધર્મ છે. યાદ રાખજો એનું જબરું પાપ લાગશે. કદાચ ઠાકોરજી કોઈને સમૃદ્ધ બનાવ્યા હોય, લોકોને રૂપિયા ધીરતા હોય, પણ 2%થી અધિક વ્યાજ કોઈ દી નહીં લેશે, એ અધર્મ છે. અને યાદ રાખજો અધર્મથી વ્યાજ રૂપિયા આપ્યા છે ને અધર્મનું વ્યાજ ઘરમાં આવશે, તમારા સંસ્કારની અંદર, તમારા બાળકોની અંદર કોઈ દી રૂડા સંસ્કારો નહીં આવે. વ્યાજને આવેલી રકમ જેમ દૂધમાં પાણી નાખી દૂધને વેચે એ પાણીનું પાણીમાં જ જાય, એમ અધર્મથી વ્યાજ જે પ્રાપ્ત કર્યું છે બધું અધર્મને માર્ગે જ જશે. માટે જિંદગીમાં ભગવાનના ભક્તો ભૂલ નહીં કરશો, ક્યારેય પણ એવા વ્યાજે રૂપિયા આપી અને એવું વ્યાજ ખાશો નહીં. વાલા ભક્તજનો, આપણે આમંત્રણને માન આપી ગઢપુર મંદિરથી ગઢપુર મંદિરના મહંત પૂજ્યપાદ ઘનશ્યામ વલ્લભ સ્વામી, કૃષ્ણ સ્વામી, કેપી સ્વામી, બાલકૃષ્ણ સ્વામી, ત્યાગ સ્વામી, છપૈયા સ્વામી વગેરે વગેરે સંતો પધાર્યા છે. 2 મિનિટ લઈએ આપણે હરિનામ સંકીર્તનથી સ્વાગત કરશો.
Swami Narayan, Swami Narayan, Swami Narayan,
Swami Narayan,
Swami Narayan, Swami Narayan,
Swami Narayan,
ધર્મ નિરૂપણ ભગવાન શ્રીહરિ કરી રહ્યા છે. વ્યાજે રૂપિયા આપે ધર્મ છે, પણ લિમિટની બહાર જવું અધર્મ છે. માટે ભગવાનના ભક્તો ખૂબ ખટકો રાખજો. એમાંય પણ ગરીબ નિરાધાર માણસ હોય, પોતાની બહેન દીકરી ઉંમર લાયક બની હોય, લગ્ન પ્રસંગે તમારી પાસે વ્યાજે રૂપિયા માગે, અરે ક્યારેક મા બાપ કોઈક બીમાર થયો, જન્મ મરણની વચ્ચે જોકા ખાતા હોય, જેને લઈને રૂપિયા માગવા આવ્યો હોય, એની મજબૂરીનો લાભ નહીં લેશો. ને તો આ જગતમાં મજબૂરીનો બહુ લાભ ઉઠાવવામાં આવે છે. 3% લાગશે, 4% બોલ છે ગરજ, મજબૂર માણસ બિચારો શું કરશે, હા કે છે. 5-10 હજાર રૂપિયા આપી, 10 હજાર રૂપિયા આપીને એનો 20-25 હજાર રૂપિયાનો દાગીનો લઈ લેવામાં આવશે. પછી વ્યાજનું વ્યાજ, ચક્રવર્તી વ્યાજ, 4-6 મહિના વરસ દાડો થાય એટલે દાગીનો પૂરો. ગરીબ તો બિચારો કાંઈ નહીં બોલે, યાદ રાખજો, ગરીબ તો બિચારો કાંઈ નહીં બોલે. પણ આ પ્રસંગમાં એવો પડાવી લીધેલો દાગીનો તમારા કોઈ નારી પહેરીને આવ્યા હશે, અને ગરીબ નિરાધારની નારી એ દાગીનો તમારી નારીના ગળામાં જયારે જોશે એ ગરીબની આંતરડી કકળશે. અને યાદ રાખજો, ગરીબની આંતરડી કકળશે તો સાત સાત પેઢીનું નખો જ કાઢી નાખશે. નખો માટે જિંદગીમાં આવી ભૂલ કરશો નહીં. મજબૂર બિચારો કોઈ માણસ હોય, તકલીફમાં આવ્યો હોય, અને એનું 5-10 લાખ રૂપિયાનું મકાન હોય, 10 લાખ રૂપિયાનું મકાન 2-4 લાખ રૂપિયા આપીને વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ 4 લાખ આપીને 10 લાખનું મકાન પડાવી લઈએ, એની 25 લાખની જમીન હોય, 10 લાખ રૂપિયા આપીને વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ એની 25 લાખ રૂપિયાની જમીન પડાવી લઈએ, ઠાકોરજી માફ નહીં કરે. હું તો એમ કહું, આવી કદાચ ભૂલ થઈ ગઈ હોય તો સુધારી લેજો. આવા કોઈનો દાગીનો લેવાઈ ગયો તો કથાને સાંભળીને ઘેરે જઈ જેનો દાગીનો લેવાઈ ગયો અને દાગીનો પાછો આપી દેજો. કોઈનું ઘર લેવાઈ ગયો તો પાછો આપી દેજો. કોઈની જમીન એવી લેવાઈ ગયો અધર્મ અને માર્ગેથી તો પાછી આપી દેજો. જેદી તારથી થાય તે દાડે રૂપિયા આપી દેજો. ઉઠાયો મારે નથી જોતી એમ માનવતા ભર્યું જીવન જીવ છો. અને એમાં એક ગરીબ માણસ હોય અને કદાચ એ રૂપિયા લઈ ગયો હોય, એ જ્યારે રિટર્ન આપવા આવે ને, મુદ્દલ રકમ તમે પાછી લેજો, પણ એનું વ્યાજ ગરીબનું નહીં લેશો. ભલે આપતી વખતે તમે બોલ્યા હોય ભાઈ 1%, 1.5%, 2% લઈશ, પણ હું તો એમ કહું ગરીબ નિરાધાર માણસ હોય એનું 1% વ્યાજ નહીં લેશો, 1% નહીં લેશો. કદાચ 10,000 રૂપિયા મુદ્દલ અને 3,000 રૂપિયા વ્યાજ આપવા આવે આગ્રહ કરે તોય પણ એનું વ્યાજ નહીં લેશો. એને કહેજો આ વ્યાજ તું 3,000 પાછું લઈ જા, મારે બદલામાં તારી દીકરીના કરિયાવારમાં વાપરી નાખજે, તારું વ્યાજ મારે નથી જોતું એમ. ઠાકોરજી અનેક ગણું કરીને પાછું આપશે, અનેક ગણું કરીને પાછું આપશે. અદ્ભુત વૈશ્યના ધર્મ બતાવ્યા છે, ત્યારબાદ શુદ્રના ધર્મ બતાવ્યા છે. 3 વર્ણની સેવા કરવી, ધર્મ નિરૂપણ કરીને હવે જ્ઞાન નિરૂપણ કરવા માટે બાલ પ્રભુ ઘનશ્યામ જઈ રહ્યા છે. પણ ભક્તજનો, જ્ઞાન નિરૂપણની કથા આપણે આવતીકાલે સવારે 8:30 વાગે શ્રવણ કરશું. અત્યારે ગઢપુર મંદિરથી પૂજપાદ કોઠારી સ્વામી પધાર્યા છે, એમના અમૃત વચનો એનો આપણે પાન કરવાનું છે.
સ્વામીના શ્રીમુખથી શ્રીમદ સત્સંગી જીવનના અદ્ભુત રહસ્યોની કથાનું આપણે શ્રવણ કરીએ છીએ. આમ તો એવું કહેવાય છે કે શરીર સુધારે એ સર્જન અને સ્વભાવ સુધારે એ સંત. હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા જઈએ એટલે ડૉક્ટર આપણું શરીર સુધારી દે, સર્જન કહેવાય. આપણા મનના વિકારો, આપણા મનના વિચારો, આપણી શાન ભાન જેના નજીકમાં આવવાથી ઠેકાણે આવે એને સંત કહેવાય. સંપ્રદાયની પ્રસિદ્ધ કથા છે. સમર્થ સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેમનું ટોરડામાં પ્રાગટ્ય થયું, ખુશાલ ભટ્ટ એમનું પૂર્વાશ્રમનું નામ હતું, શામળાજી ભગવાન એમની સાથે રમવા જતા એવી પ્રસિદ્ધ કથાઓ છે. પણ એમ કહેવાય છે કે એક દિવસ એ જંગલની જાળીઓમાંથી ભયંકર સિંહ આવ્યો, એક બ્રાહ્મણના બાળકનું અને એક ગાયનું મારણ કર્યું. બ્રાહ્મણના બાળકનું મારણ કર્યું એટલે બ્રાહ્મણને ખ્યાલ આવ્યો, બ્રાહ્મણ એના બાળકને બચાવવા માટે દોડે, ખુશાલ ભટ્ટે રોક્યા, તું જાય તો તું સ્વાહા થઈ જાય. સ્વામી એવી સહન કરી ગાય અને બ્રાહ્મણના બાળકનું મારણ કરનારો સિંહ સ્વામીની સામે આવ્યો અને ખુશાલ ભટ્ટે સિંહને કંઠી બાંધી, અને પછી ખુશાલ ભટ્ટ એ સિંહને એમ કહે છે, બ્રાહ્મણની હત્યા કરીને ગાયની હત્યા કરી કયો ભાવ છૂટીશ? કે 1 વર્ષ સુધી અહિંસા ધર્મનું પાલન કરે, 1 વર્ષ સુધી ગામમાંથી રોટલા માગીને પેટ બતાવીને પેટ ભરી લેજે. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે, સિંહ જેવું ખતરનાક હિંસક પ્રાણી ટોરડાની અંદર ભૂખ્યું થાય એટલે બજારની અંદર નીકળે, સ્વામી લોકોને પેટ બતાવે, પેટ લોકોને એઠા જૂઠા રોટલા નાખે, 1 વર્ષ સુધી રોટલા ખાય અને જીવીને 12 મહિને એનો ઉદ્ધાર કર્યો ભગવાન સ્વામિનારાયણ. મારો કહેવાનો આશય કે પ્રાણી જેવા જડ પશુને જેના યોગથી સ્થાન આવી જતી હોય, જેમાં સુધારો આવી જતો હોય, જેમાં પરિવર્તન આવી જતું હોય, એ કેટલું મોટું સામર્થ્ય હોય. હવે આપણી વાત રહી, આપણી દુઃખ તો નહીં લાગે ને, મહેમાન તો ગમે કે તમારે ને આ મહેમાન થઈને આવ્યો, અતિથિ થઈને આવ્યો, ઘરને આંગણે અતિથિ ને આવ્યો, સમજી રાખો તમે. ઘર મારું છે આ, છતાં આજે તમે મને અતિથિ તરીકે બોલાવ્યો છે, એટલે અતિથિ થઈને આવ્યો છો અહીંયા. મારે ગરદણી થઈને આવવું જોઈએ. હવે ખબર નહીં મારી ખામી છે તમારી, કઈ મારે બહુ નક્કી કરવાનું ઠેકાણું નથી, પણ તમે મને અતિથિ તરીકે બોલાવ્યો સ્વામી, એટલે હું અતિથિ થઈને આવ્યો છું આજે. સિંહ જેવું પ્રાણી સુધરી જાય, ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સદગુરુના યોગથી ઝેરી સર્પ સ્વામીનો અંગૂઠો ચાટી અને ઝેર મુક્ત થઈ જાય, એ કરડે નહીં. આજે ગોપાળાનંદ સ્વામી તો આપણે જાય તો જડે એમ છે નહીં. દાદા ખાચર આપણે લેવા ક્યાં જઈએ? આપણા ભૂપગઢની અંદર સિંધવ પરિવારના વડવાઓ ભગવાન સ્વામિનારાયણને લાવ્યા છે, આપણે એની હરોળમાં પણ ન બેસી શકીએ. સમય પ્રમાણે બધું પરિવર્તન આવે જાય છે, પણ શ્રીમદ સત્સંગી જીવન જેવી મહાન કથા એમાંય નવાન પારાયણ અને સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી જેવા ભગવાન શ્રીહરિના અને આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી જેમનું જીવન સંપ્રદાયને માટે જેમણે સમર્પિત કર્યું છે, એવા સમર્થ સદગુરુ વક્તા આપણામાં પરિવર્તન ન આવે એટલે મારા યુવાન ભાઈઓ, એને એક સાધુ તરીકે મારી કરબદ્ધ પ્રાર્થના વિનંતી હોય, તમારા જીવનનું પરિવર્તન કરી નાખજો, અમે તમારું ગૌરવ કાયમ લઈ શકીએ એટલા માટે તમને કહું છું. અમારે બીજું ભૂપગઢ ગોતવું ક્યાં ભાઈ? હવે તો ભગવાન સ્વામિનારાયણ આવે ઈગો કાનાથી હારું ગામ ગોતીને એમ કહે કે આ ગોકુળિયું છે તો થાય. અમારા બોલવાથી તો કાંઈ ગોકુળિયા ગામ થતા નથી. એટલે તમારો જે ગૌરવવંતો ઇતિહાસ તે કાયમ ને કાયમ બની રહે એના માટે થોડું આત્મચિંતન કરજો. નાની મોટી આપણામાં આવેલી બધી ક્ષતિઓ એને રજા આપી દેજો. ગોપીનાથજી મહારાજના ચરણોમાં, ભૂપગઢમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના ચરણોમાં હૃદયથી પ્રાર્થના કરીશ. મારા ભૂપગઢના સત્સંગીઓને મહારાજ તારી મૂર્તિનું કાયમ સુખ આપજે, સૌથી પહેલું કહીશ. મૂર્તિનું સુખ એટલા માટે કહું છું, એ સુખ તો જ મળશે કે આપણે કાયમ મંદિરે જઈ, મૂર્તિ આપણે ઘેર નહીં આવે તો ઠેઠ છેલ્લે આવશે. આપણા ઘર સુધી નહીં, આપણે જ્યાં હોય ત્યાં આવે, પણ એ છેલ્લે આવે. ત્યાં સુધી આપણે જવું પડે, પછી એ આવે. એટલે કાયમ મહારાજ સૌને ભગવાનની દિવ્ય મૂર્તિનું સુખ આપે, અને એ ત્યારે જ આપશે કે તમે કાયમ મંદિરે જતા થશો. એટલે દ્રઢ ગાંઠ બાંધજો, બીજું બધું પછી. પણ જે મંદિરે ન જતા હોય, પ્રાણે પ્રાણે જતા હોય, બે દિવસે પાંચ દિવસે એકવાર જતા હોય, ઠીક છે જવું છે જતા હોય એમ નહીં, એક દ્રઢ ટેક લઈ લેજો, ગાંઠ બાંધજો. જે દિવસે દર્શન થાય તે દિવસે જ ખાવું, નકર ઉપવાસ કરી નાખો. બસ સવારમાં દર્શન કર્યા વગર કોઈ દિવસ ખાવું નહીં, અને આખો દિવસ ન થાય તો બીજે દિવસે કરી નાખો. આવી દ્રઢ ગાંઠ બાંધશો, ગાંઠ બાંધશો તો મહારાજની મૂર્તિનું ખૂબ સુખ મળશે, ભગવાનનો આપણા ઉપર પૂર્ણ રાજીપો થશે. અને રાજીપો મળી જાય એટલે આ દુનિયાની આપણે કાંઈ પરવા રહેતી નથી. મહારાજના ચરણોમાં ફરી એકવાર પ્રાર્થના કરું કે અમારા ભૂપગઢના સત્સંગ ઉપર જેટલા અહીંયા બારગામથી આવેલા હરિભક્તો એમને પણ મહારાજ એની મૂર્તિનું ખૂબ સુખ આપે. ખૂબ ભજન કરો, ખૂબ મહારાજનું ધ્યાન કરો, કીર્તન કરો, બસ એના સિવાય હવે આ કળિયુગમાં કાંઈ કાઢવાનું રહ્યું નથી. ખૂબ ભજન કરજો, બસ એનાથી બેડો પાર થઈ જશે. પણ તમારી જે શુદ્ધ ઉપાસના, તમારી જે ભક્તિ એ અખંડ વૃદ્ધિ પામે એટલા શબ્દોની સાથે યુવક મંડળે જે આવું સુંદર મજાનું આયોજન કર્યું છે, ખાસ એ યુવક મિત્રોને મહારાજની ઉપાસના ભક્તિની દ્રઢતા વધે અને આખું ભૂપગઢ એકવાર ફરી નિર્વ્યસની બને એટલા શબ્દોની સાથે સ્વામીને ફરી એકવાર કહે છે, પાંચ દિવસ સુધી એવા હાકજો આ બધાને, જરાય બીતા નહીં, જરાય શરમ લાવતા નહીં, આ કોઈની તાકાત નથી. એક સાધુ ગમે એ કહી જાય ને સામે આવીને બોલાય, કોઈની તાકાત નથી. કારણ કે આ ગોપીનાથજી મહારાજના પ્રદેશના હરિભક્તો છે. આપણે એને વાત કરી અને સાંભળવી જ પડે, એને હાથ પેઢી સુધી સાંભળવી પડે એવું અમને ગૌરવ છે. એટલે અમે અહીંયા કહી જઈએ, નકર બાપુઓ મૂછો લઈને બેઠા બોલાય, તાકાત છે કોઈની? અહીંયા જ કહી શકાય છે. બાકી અમારા પટેલિયાના હારા ગામ હોય ને તો અમારે તોલી તોલીને બોલવું પડે, વિચારી વિચારું બોલવું પડે કે આમાંથી બે ઊભા થયા પાછળ, રાખો સ્વામી રાખો, નથી રાખવું અમારે, અહીંયા નથી રાખવું. એટલે મંદિરે જવાનો દ્રઢ સંકલ્પ કરજો. છેલ્લે સૌને મારા હૃદયથી જય
સ્વામિનારાયણ. પરમેશ્વર અને મહાપુરુષ પૃથ્વી પર જયારે આવે છે ત્યારે પ્રત્યેક પણ વિચાર કરતા હોય છે, અનંત આત્માનું શ્રેય કેમ થાય. પરમેશ્વર અને મહાપુરુષોની પ્રત્યેક ક્રિયા એવી હોય છે, જેના માધ્યમથી હજારો લાખો આત્મા ઉતરી શકે. પ્રતાપસિંહ સામાન્ય જીવાત્મા સદૈવને માટે પોતાના સુખના જ વિચારો કરતો હોય છે, જ્યારે પરમેશ્વર અને મહાપુરુષો સદૈવને માટે અનંત આત્માના સુખના વિચારો કરતા હોય છે. સામાન્ય જીવાત્મા ભૂમંડળ ઉપર કર્મને આધીન બનીને આવતો હોય છે, જ્યારે પરમેશ્વર અને મહાપુરુષો સ્વતંત્ર થતા દુનિયાની અંદર આવી અનંત આત્માનું શ્રેય કરતા હોય છે. પ્રતાપસિંહ સામાન્ય જીવાત્મા આ ભૂમંડળ પર આવી સ્વાર્થને આધીન બનીને પ્રત્યેક ક્રિયા કરતો હોય છે, જ્યારે પરમેશ્વર અને મહાપુરુષો સદૈવને માટે પરમાર્થને અંતે પરમાર્થને માટે ક્રિયા કરતા હોય છે. પ્રતાપસિંહ અનંત આત્મા ઉતરી શકે એવો દિવ્ય ઉપદેશ આજ બાલપ્રભુ ઘનશ્યામ માતા ભક્તિદેવને આપી રહ્યા છે. પ્રથમ સાધુ પુરુષના લક્ષણો બતાવ્યા છે, ત્યારબાદ સાધુ પુરુષના સંગ થકી ધર્મનું નિરૂપણ બતાવ્યું છે, જે ધર્મના માધ્યમથી જીવાત્મા પરમાત્મા સુધી પહોંચી શકે છે. ધર્મ નિરૂપણ કર્યા પછી કહ્યું છે, સાંભળ્યું, એમાં હવે હું તને જ્ઞાનનું નિરૂપણ કરી બતાવું, જ્ઞાન કોને કહેવાય. હેમા, જે પદાર્થ જેવા સ્વરૂપમાં છે, જે તત્વ જેવા સ્વરૂપે છે, તે તત્વને તેવી જ રીતે સમજવું નમ જ્ઞાન છે. હેમા, જ્ઞાનમાં પણ બે પ્રકાર છે, એક લૌકિક જ્ઞાન છે, એક અલૌકિક જ્ઞાન છે. જગતના પદાર્થને જેવું છે તેવું તે જ રીતે સમજવું લૌકિક જ્ઞાન છે. પરબ્રહ્મ પરમાત્માને જે સ્વરૂપમાં જેવા છે તેવા સમજવું અલૌકિક જ્ઞાન છે. હેમા, મોક્ષને માટે લૌકિક જ્ઞાન પણ આવશ્યક છે, પારલૌકિક જ્ઞાન પણ આવશ્યક છે. લૌકિક જ્ઞાનને અવલંબને કે જગતનું સ્વરૂપ ઓળખાશે, જગત નાશવંત છે એવું મનાશે, જગત નાશવંત મનાશે ને ત્યારે એમાંથી પ્રીતિ તૂટશે, પરમાત્માનું મહાલૌકિક જ્ઞાન પ્રાપ્ત થતા મહાસુખરૂપ તો એક પરમાત્મા છે વાત મનાશે, અને પરમાત્મા મહાસુખરૂપ છે મનાતા પરમાત્મામાં પ્રીતિ થશે, જેને લઈને જીવાત્માની મહાન મુક્તિ સંભવિત બનશે. હેમા મુમુક્ષને જ્યારે અલૌકિક જ્ઞાન થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે પ્રીત કર્યા જેવા તો એક પરમાત્મા જ છે. અનમાં લૌકિક અને અલૌકિક બંને જ્ઞાન પ્રાપ્ત થતા મુમુક્ષને સ્પષ્ટ વાત દેખાવા લાગે છે. અહીંયાથી લઈને પ્રકૃતિ પુરુષ સુધીનું બધું જ મિથ્યા છે, બધું જ નાશવંત છે. અહીંયાથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી બધા જ પદાર્થને એક દાડો કાળો કોળિયો કરી જાય છે. સર્વથી પર એવા જે પરમાત્મા છે એ જ નિત્ય છે. આ વાત લૌકિક અને અલૌકિક બંને જ્ઞાન પ્રાપ્ત થતા મુમુક્ષને સાફ સાફ સમજાઈ જાય છે. અન્નમાં બંને પ્રકારનું જ્ઞાન થતા જીવાત્માથી લઈને પ્રકૃતિ પુરુષનું તમામ પદાર્થ નાશવંત હોવાને નાતે એમાંથી પ્રીતિ તોડી નાખી પરમ પરમાત્માની સાથે પ્રેમ કરી જીવનને દિવ્ય ભવ્ય બનાવી શકે છે. હેમા જગતમાં જે કાંઈ દેખાય છે, જે કાંઈ જણાય છે, કોઈ પણ જગ્યાએ સામર્થ્ય જણાય છે તો માં સાંભળ, સર્વથી પર જે પરમાત્મા છે એની જ વતે બધી ઘટનાઓ ઘટી રહી છે. જ્યાં પણ સુખનો લેશ જણાતો હોય તોય પણ હેમા એ આખી પરમાત્માની સામર્થ્ય વતે જ જણાય છે. માં પરમાત્મા વિના કોઈ કશું કરવા સમર્થ નથી. માં સામાન્ય જીવાત્મા તો શું, પણ પરમાત્મા જો પોતાની અલૌકિક શક્તિ ન મૂકે તો ઇન્દ્ર પણ કઈ કરવા સમર્થ નથી. કોઈ દેવ કે દેવી કશું જ કરવા સમર્થ નથી. માં પરમાત્માને અલૌકિક શક્તિ પ્રાપ્ત થયા સિવાય બ્રહ્મા શંકર ને વિષ્ણુ પણ કઈ કરવા સમર્થ નથી. એમાં પરમાત્મા જ્યાં સુધી સામર્થ્ય ન આપે ત્યાં સુધી વિરાટ પણ કઈ કરવા સમર્થ નથી. પ્રધાન પુરુષની પણ કોઈ તાકાત નથી કાંઈ પણ કરી શકે. મહાપુરુષ પણ માં એક પાંદડાના બે ભાગ ન કરી શકે. પરમાત્માની શક્તિ પ્રાપ્ત થયા સિવાય અક્ષર પણ કશું જ કરવા સમર્થ નથી. એમાં પુરુષોત્તમ એવો હું મારા વતે જ બધી ઘટનાઓ ઘટી રહી છે. માં હું જેને સામર્થ્યવાન બનાવું એ સામર્થ્યવાન બને છે. હું જેને શક્તિ આપું એ શક્તિવાન બને છે. હું જેને સુખ્યો કરું એ સુખ્યો થાય છે. હું જેના પર દ્રષ્ટિ કરું એ પરમ તત્વ એવો મને પામી શકે છે. મારી સામર્થ્ય વિના, મારી શક્તિ વિના કોઈ દેવ કે દેવી કશું જ કરવા સમર્થ નથી. મારી શક્તિ વિના હું સામર્થ્ય ન આપું ઇન્દ્ર કંઈ કરવા સમર્થ નથી. ચંદ્ર, સૂર્ય, અરે સ્વયં કાળ પણ કશું જ કરવા સમર્થ નથી. મેં સામર્થ્ય આપ્યા વિના શંકર, બ્રહ્મા, વિષ્ણુ પણ કાંઈ જ કરી શકતા નથી. વિરાટ, પ્રધાન પુરુષ, મહાપુરુષ, અક્ષર પણ કશું જ કરવા સમર્થ નથી. માટે હેમા જ્યાં પણ સામર્થ્ય જણાય છે સામર્થ્ય મારી સામર્થ્ય છે. માં તને આવું જ્યારે જ્ઞાન થશે ને ત્યારે જગતના લૌકિક પદાર્થમાંથી તો પ્રીતિ ટળી જશે, પણ અન્ય કોઈ જગ્યાએ પ્રતીતિ જો આવી હશે, કોઈ દેવ દેવીમાં પ્રતીતિ આવી હશે, ઇન્દ્ર ચંદ્ર આદિકમાં પ્રતીતિ આવી હશે, બ્રહ્મા શંકર વિષ્ણુમાં પ્રતીતિ આવી હશે, વિરાટ પ્રધાન પુરુષ મહાપુરુષ કે અક્ષરમાં પ્રતીતિ આવી હશે, તો હેમાં સર્વ જગ્યાએથી પ્રતીતિ તૂટી જશે અને એક મારા સ્વરૂપમાં પ્રીતિ થઈ જશે. અને હેમાં જ્યાં સુધી જીવાત્માને મારું સ્વરૂપ નથી ઓળખાતું, મારામાં જ્યાં સુધી પ્રતીતિ નથી આવતી, ત્યાં સુધી જીવાત્મા જન્મ મરણથી પર થઈ શકતો નથી. હેમાં પૂર્ણ જ્યારે મારા સ્વરૂપનું જ્ઞાન થશે પછી બધી જ આસ્થાઓ તૂટી જશે. એક મારી ઉપાસના દ્રઢ થશે, અનન્ય ભાવથી મારી એની નિષ્ઠા દ્રઢ થશે. અનમાં પછી જીવાત્મા સુખ અને દુઃખના ભોગતા એક મને સમજશે. મારા સિવાય તમામ જગ્યાએથી વૃત્તિ તૂટી જશે અને મારા સિવાય તમામ જગ્યાએથી વૃત્તિ તૂટી જાય અને એક મારા સ્વરૂપમાં જ વૃત્તિ લાગી રહે, હેમાં એને સાચું જ્ઞાન કહેવામાં આવે છે. માં જ્યાં સુધી મારામાં પ્રીતિ નથી લાગી ત્યાં સુધી કદાચ એની પાસે ગમે તેટલી સામર્થ્ય, ગમે તેટલી વિદવત્તા હોય, ગમે તેવું જ્ઞાન હોય, પણ મારા સિવાય કોઈ પણ જે પ્રતીતિ જ્યાં સુધી રહે છે માં ત્યાં સુધી એટલું એના જીવનની અંદર અજ્ઞાન પણ છે. અદ્ભુત જ્ઞાન નિરૂપણ કર્યું છે. જ્ઞાન નિરૂપણ કર્યા પછી કીધું, માં સાંભળ, હવે હું તને વૈરાગ કોને કહેવાય વૈરાગનું સ્વરૂપ સમજાવું. માં રાગાભાવ ઇતિ વૈરાગ, રાગ નો અભાવ એનમ વિરાગ છે, આશક્તિ નો અભાવ એનમ વિરાગ છે, અને આશક્તિ એનું નામ રાગ છે, માને વાસના છે. હે માં, જેને મારા સ્વરૂપનું જ્ઞાન પ્રગટ થાય એને સાચો વૈરાગ પ્રગટે છે. જ્યાં સુધી મારા સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધીમાં વૈરાગ્ય સંભવિત નથી. મારું સ્વરૂપ સમજાતાની સાથે, હું સર્વે સર્વા છું આ ખ્યાલ આવતાની સાથે, હું જ ભજન કરવા યોગ્ય છું સમજાતાની સાથે, ઉપાસના કરવા યોગ્ય મારું સ્વરૂપ છે સમજાતાની સાથે, એમાં જગતમાં તમામ પદાર્થમાંથી વૈરાગ પ્રગટ થાય છે. અનમાં વૈરાગ પ્રગટતાની સાથે મુમુક્ષુનું મન પછી મારા સ્વરૂપમાં સ્થિર થાય છે. જે વાત ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 11મા વચનામૃતમાં પણ લખી, મહારાજ કે સત્શાસ્ત્ર સત્પુરુષના સંગ થકી મુમુક્ષને જ્ઞાન પ્રગટ થતાની સાથે વૈરાગ પ્રગટ થાય છે, અને એવો જે વૈરાગ એ સદૈવને માટે ટકી શકે છે. એ સિવાયનો વૈરાગ એ તો છાજા ઉપરના છોડ જેવો છે, બે દાડા દેખાશે, ત્રીજે દાડે અવશ્ય મઉ હેઠો ઉતરી જશે. ઘરની અંદર ઝઘડો થશે, બે જણા નહીં બને, વૈરાગ પ્રગટ થશે, સંસાર ખોટો, હાલો હાલી નીકળીએ. પણ બે દાડા સુધી એ સંસાર ખોટો થશે, ત્રીજે દાડે વળી પાછો ખોટા કાઢશે. કોઈની શમશાન યાત્રામાં જશે ને કોઈને સળગતા જોશે ને ત્યારે મનમાં થશે, ઓહો સંસાર તો મિથ્યા છે, આમાં તો કાંઈ લેવાનું નથી. બે દાડા વૈરાગ પ્રગટ થશે પણ ત્રીજે દાડે હતો એવો ને એવો થઈ જશે. પણ જયારે મારું જ્ઞાન સંપૂર્ણતા થઈ જશે કે સર્વથી પરા પુરુષોત્તમ નારાયણ મળ્યા, એ જ છે, એ જ ભજન કરવા યોગ્ય છે, એ જ ઉપાસના કરવા યોગ્ય છે, આ પ્રતીતિ આવતાની સાથે એમાં જગત એને દુઃખરૂપ લાગવા મળશે, જગતમાંથી વૃત્તિની આપોઆપ હટી જશે, વિષયના બંધનો એના તૂટી જશે. જે વાત મહારાજે મધ્યના 13મા વચનમાં પણ બતાવી, મહારાજ કે જે દાડે તમને મારા સ્વરૂપનું જ્ઞાન થશે તે દાડે પછી પંચ વિષયમાંથી તમારી પ્રીતિ તોડવી નહીં પડે, આપોઆપ તૂટી જશે. હેમાં જીવાત્મા જ્યાં ત્યાં ત્યાં સુધી બંધાયેલો રહે છે, જ્યાં સુધી એને મારું સ્વરૂપ સમજાયું નથી, મારી ઉપાસના દ્રઢ થઈ નથી, મારી પૂર્ણ પ્રતીતિ આવી નથી, ત્યાં સુધી ગમે ત્યાં માથા ઘસતો રહેશે, ઘસતો રહેશે, ઘસતો રહેશે. જ્યાં સુધી મારું સ્વરૂપ નહીં સમજાય ત્યાં સુધીમાં ગમે તે પદાર્થમાં પ્રીતિ બાંધતો રહેશે, ગમે તે દેવ કે દેવીની અંદર પ્રતીતિ કરતો રહેશે, ત્યાં માથા ડુલાવતો રહેશે અને એના માધ્યમથી સુખની ઈચ્છાઓ રાખતો રહેશે. પણ માં, જ્યાં સુધી મારી અનન્ય ભાવથી નિષ્ઠા નહીં બંધાય ત્યાં સુધી વૈરાગ પ્રગટ નહીં થાય, અને વૈરાગ પ્રગટ્યા સિવાય જીવાત્મા સમ્યક સુખ્યો કોઈ દાડો નહીં થાય. બહુ અદભુત હરિગીતાની અંદર બાલ પ્રભુ ઘનશ્યામ જ્ઞાન આપી રહ્યા છે, વૈરાગનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. માં, ભક્તિ પથની અંદર, મોક્ષના પથની અંદર મારા અનન્ય ભાવથી નિષ્ઠા બંધાય, બસ એ જ મુખ્ય મુદ્દો છે. મારા સ્વરૂપની જ્યાં સુધી ગાંઠ નથી વળી, અને માં મને જ્યાં સુધી સર્વોપરી સમજ્યો નથી, જ્યાં સુધી મારી સાથે પ્રીતિ કરી નથી, ત્યાં સુધી માં એના જીવનની અંદર ગમે તેવો ધર્મ દેખાતો હશે, અને ગમે તેવો જ્ઞાન દેખાતું હશે, ગમે તેવો વૈરાગ દેખાતો હશે, ગમે તેવી ભક્તિ દેખાતી હશે, પરંતુ મારા સ્વરૂપમાં જ્યાં સુધી લિંગઠ ગાંઠ વાળી નથી, મારા સિવાયને કોઈ પણ જગ્યાએ પ્રતીતિ રહે છે, માં ત્યાં સુધી એનો ભરોસો નહીં રહે, એ ક્યાં સુધી મારી સાથે વળગેલો રહેશે. માં, જરાક દેશકાળ આવશે, દેશકાળ આવતાની સાથે મને છોડીને વળી પાછો બીજાને વળગી જાય. ભગવાનના ભક્તો, આ કથાને બહુ જીવમાં ઉતારે, બહુ જીવમાં ઉતારે. બે માળા ઓછી ફરશે તો ચાલશે, બે પ્રદક્ષિણા ઓછી થઈશે તો ચાલશે, કદાચ થોડો ઓછો ધર્માદો નીકળ્યો છે તો ચાલશે, પણ ભગવાનના સ્વરૂપને લિંગઠ ગાંઠ વાળવામાં જો ભૂલ રહી જશે, અન્ય કોઈ પણ જગ્યાએ દેવ દેવીમાં જો પ્રતીતિ રહી જશે, મોક્ષ બગડી જશે. બહુ દ્રઢ કરજો, બહુ દ્રઢ કરજો, લિંગઠ ગાંઠો એક નહીં ઉપરાપર સાત વાળી દેજો, માથે મીણના ટીપા મૂકી દેજો, પોસાય તેવો આપતકાળ આવે ને તો એક ભગવાન શ્રી હરિ શિવે કોઈ જગ્યાએ હા ન પડે. બસ હું એવું નથી કહેતો દેવ દેવી એ સમર્થ નથી, બધા સમર્થ છે, બધાની પાસે તાકાત છે, પણ એ તાકાત દીધેલ ભગવાન શ્રી હરિ છે, એની પાસેથી આવેલી તાકાત છે. બધાય સમર્થ છે પણ બધાની કેપેસિટીની લિમિટ છે. સરપંચ ને સમર્થ કહેવાય, તાલુકા પ્રમુખ ને સમર્થ કહેવાય, કલેક્ટર ને પણ સમર્થ કહેવાય, મુખ્યમંત્રી ને સમર્થ કહેવાય, આ બધા શક્તિશાળી જ કહેવાય. પણ વડાપ્રધાન ની આગળ તમામ ની શક્તિ પાંગળી છે. એમ કોઈ સરપંચ ને સ્થાને છે, કોઈ તાલુકા પ્રમુખ ને સ્થાને છે, કોઈ કલેક્ટર ને સ્થાને છે, કોઈ મુખ્યમંત્રી ને સ્થાને છે, પણ વડાપ્રધાન ને સ્થાને ભગવાન શ્રી હરિ સ્વયં બિરાજમાન છે. એ વાતને જિંદગીમાં કોઈ ભૂલશો નહીં. અને વાત જો ભૂલાશે તો યાદ રાખજો, વાત જો ભૂલાશે મોક્ષમાં બહુ ફેર પડી જશે, બહુ ફેર પડી જશે. અને આપણે ક્યાં બીજે પ્રતીતિ કરવી પડે એમ છે. હા, ભગવાને સ્વયં એમ કહ્યું છે કે દેવ અને દેવીની આસ્થાથી આ લોકના સુખની પ્રાપ્તિ થશે. પણ ભગવાન સ્વામિનારાયણને મનમાં વિચાર થયો, એને બાને પણ જીવાત્માનું સુકાન બદલી જશે. એટલે ગાદ્ય બેસતા બેસતા ગુરુ રામાનંદ સ્વામીની પાસે આ લોકના સુખી માગી લીધા, મારો જે આશ્રિત બને ને અન્ન વસ્ત્ર આશ્રય કરીને સુખી થાય, જેથી કરીને જગતમાન્ય કોઈ જગ્યાને પ્રતીતિ રાખવી ન પડાય. પરલોકનો વર માગ્યો છે, આ લોકનો વર માગ્યો છે. માટે ભગવાનના ભક્તો જોજો, હું ને મારો ઠાકર જગત બધું કાણું, મારો ઠાકર બેઠો પારણ ને હું દોરી તાણું, એવી લિંગઠ ગાંઠો વાળી દેજો, લિંગઠ ગાંઠો વાળી દેજો. આપણને મહારાજ મળ્યા છે, આપણને મહારાજ મળ્યા છે. ભલા માણસો નહીં નામાનો આ લોકનો પતિ મળ્યા પછી નારીને કેટલો એનો કેફ હોય, કપાળમાં એનો ચાંદલો કરે, અડધા માથા ઉદે એનો સિંદૂર પૂરે, એને આધારે જિંદગી જીવે. આપણને તો કેવડા મોટા ભગવાન મળ્યા છે, એનો આધાર છોડી અન્ય જગ્યાએ જો આધાર બાંધશું. ભગવાન સ્વામિનારાયણ મધ્યના પાંચમાં વચનામૃતમાં અદ્ભુત એક વાત બતાવી ભગવાન સ્વામિનારાયણ કે હે પતિવ્રતા જે નારી હોય, બહુ અદ્ભુત વાત બતાવી. પતિવ્રતા નારી હોય, એ કદાચ કંગાલની સ્ત્રી હોય, યાદ રાખજો, પતિવ્રતા નારી હોય અને કંગાલની સ્ત્રી હોય, પરંતુ તેમ છતાંય ગમે તેઓ તલાવરને જોવે, અરે મોટા રાજકુમારને જોવે, તો પણ એનું મન ચલાયમાન ન થાય, અને જો ચલાયમાન થાય તો એની પ્રતિવ્રતા પણ રહેવા ન પામે. એમ ભક્તજનો, આપણે તો પતિવ્રતાની ઉપાસના છે. ભગવાન શ્રી હરિ સિવાય અન્ય જગ્યાએ મન જો જાશે તો યાદ રાખજો પતિવ્રતા પણ જાશે, અને પતિવ્રતા નારીની કિંમત છે, પછી તો પતિવ્રતા પણ જાશે, ને વ્યભિચારણી નારી ગણાશે ની કોઈ કિંમત હોતી નથી. આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી ભગવાન શ્રીહરિએ કીધેલા, દેવ કે દેવી એને માન્ય, લક્ષ્મીજી ભગવાન શ્રીહરિ કે અમારે માન્ય છે, માટે એને પૂજનીય અવશ્ય મેવું ગણીએ. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, જન્માષ્ટમીનું વ્રત કરું, શિવરાત્રિનું વ્રત કરું, અવશ્ય મેવું કરીએ, પણ લક્ષ્ય તો એવો હોવો જોઈએ, મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કીધું છે, માટે કરું છું. જેમ પતિવ્રતા નારી હોવા છતાંય પણ પોતાના પતિને રાજી કરવાને માટે સાસુ સસરા દિયર જેઠ બધાને માટે રસોઈ બનાવે, બધાને માટે બધા જ પ્રકારના કાર્યો કરે, પણ એનો લક્ષ તો એ હોય છે કે આ જે કાંઈ હું કરું છું મારા પતિને રાજી કરવા માટે કરું છું. પોતાના આંગણે મહેમાન આવે ને તો એને શિરોપુરી કરીને જમાડે, પણ હેતુ તો એટલો જ છે, શિરોપુરી કરીને જમાડું તો મારો પતિ રાજી થશે. બસ